તારીખ 28/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 567 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 330
ધર્માત્માનું પરિણામ ન્યાય સ્વભાવને અનુસરીને ન્યાય સ્વભાવનું નીચડાયનું કેવું હોય છે એનું ચિતાર છે. જેની દ્રવ્ય દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે, શું કેવું છે, જે ધર્મી જીવને પોતાના શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ યથાર્થ નામ સમ્યક પ્રગટ થઈ છે, પરમાત્મા છે, સીધી નાતમાં જાતમાં ભળેલા છે, એવા ધર્મી જીવને યથાર્થ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટિ છે. દ્રષ્ટિનું પરિણામ સ્વદ્રવ કે જે સ્વસ્વરૂપે છે તેને સ્વીકારતું થયું છે, તેથી તે દ્રષ્ટિને યથાર્થ કહેવામાં આવે છે. પરદ્રવ્યને સ્વદ્રવપણે સ્વીકારે તો તે યથાર્થ નથી, પરતત્વને સ્વદ્રવ રૂપે સ્વસ્વરૂપે સ્વીકારે તો તે યથાર્થ નથી, પણ પોતાના નિજ સ્વરૂપને મૂળ સ્વરૂપને સ્વીકારતી દ્રષ્ટિ એ યથાર્થ દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે, તેને દ્રષ્ટિના જોરમાં એક લોક નાયક ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું જ નથી. શું કહેવું છે કે એ દ્રવ્ય દ્રષ્ટિમાં માત્ર સ્વસ્વરૂપનો સ્વીકાર છે એટલું જ નહીં, પણ દ્રષ્ટિની સાથે એનો પુરુષાર્થ કામ કરે છે, અથવા દ્રષ્ટિબળ જે ઉત્પન્ન થયું છે એટલે સ્વરૂપને જ સ્વપણે સ્વીકારવાનું એનું બળવાન પણ ઉત્પન્ન થયું છે, કે પોતાના જ્ઞાયક સ્વરૂપમાં સંયોગમાં રહેલું શરીર જાણે એને કાંઈ ભાસતું નથી, જાણે કે શરીર છે કે નહીં એવું દ્રષ્ટિનું બળ વર્તે છે. એમ કેવું છે, બહુ સરસ આ બોલ છે. ધર્મી જીવની સ્થિતિનો બહુ સુંદર ચિતાર છે, ભાવલાયક ચિતાર છે. એકલો જ્ઞાયક ભાષે છે એવા શબ્દ લીધા છે. એકલો જ્ઞાયક ભાષે છે એટલે કે પોતે એકલો જ્ઞાયક જ છે. આ શરીરમાં મિથ્યાત્મની દશામાં હું પણ હતું એ ભ્રમ ભાંગી ગયો, જેમ દોરડીમાં સર્પનો ભ્રમ થયેલો ભ્રમ ભાંગી જાય ત્યારે કિંચિત માત્ર ભીતિ લાગતી નથી, એ તો દોરડું પડ્યું છે. પછી કોઈ અજાણ્યો આવીને શંકાથી જોતો હોય તો એને કહી દે, કાંઈ શંકા કરશો નહીં, દોરડું છે, કેમ કે પોતે જાણે છે. એવું જે નિર્ભ્રાંત પરિણમન છે એ દ્રવ્ય દ્રષ્ટિને કારણે છે. એમ કેવું છે, એ દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં પોતે પોતાને એકલો જ્ઞાયક ભાષે છે, જ્ઞાયકમય પણ પોતાને એ અનુભવે છે, જ્ઞાનમાં એનું સ્પષ્ટ પ્રતિભાસન છે, અને સાથે રહેલું શરીરનું જોડાણ હોવા છતાં કાયોગ જેને કહે છે શાસ્ત્રમાં, જાણે વેદનથી તો કાંઈ ભાસતું જ નથી, શરીર છે જ નહીં, એકલો નાયક બિંબ છે આત્મા, જેવું જીનબિંબ છે એવું જ આ જીનબિંબ છે એવું ભાસતા શરીર આદિ જાણે કાંઈ ભાસતું જ નથી. શ્રીમદજી તો એક પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે શરીરધારી અમે છીએ કે કેમ, એ માન માન સંભાળીએ ત્યારે યાદ આવે છે. ગ્રહસ્થની દશા છે છતાં એમ લીધું છે, એની દ્રષ્ટિનું જોરમાં પોતાનું ભાષણ કેવું ઉગ્ર હશે, કેટલું દ્રષ્ટિબળ હશે, કેટલું જોર હશે, કે શરીરધારી છીએ કે નહીં એ માન માન સંભાળતા યાદ આવે છે. અમારી પરિણતિ એવી નાયકમાં કામ કરે છે, અમારા સ્વરૂપમાં કામ કરે છે, એવું આ ધર્માત્માની દશા છે. એને કઈ ભાસતું જ નથી. ભેદ જ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે, ભેદ જ્ઞાનની પરિણતિ એવી મજબૂત એવી સબળ કામ કરતી હોય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. શરીરમાં સ્વપ્નમાં પણ એવું સ્વપ્ન નથી આવતું કે મેં શરીરથી ખાધું ને, મેં શરીરથી આ કામ કર્યું ને, મેં આમ કર્યું ને તેમ કર્યું, એ પ્રકાર જે આવે છે એ પ્રકાર સ્વપ્નમાં પણ ચાલ્યો જાય છે. જાગતાનો તો પ્રશ્ન નથી એમ કહે છે. શું પરિણતિ થઈ ગઈ છે, પોતાના જ્ઞાયક સ્વરૂપમાં તન્મય ભાવનો પ્રકાર કેવો છે એ વાત સ્પષ્ટ કરવી છે. એટલે સંયોગ છે એનો ખ્યાલ છે, પણ પોતાપણે તો જરાય ભાસતું નથી. જે મિથ્યા દ્રષ્ટિ જીવને શરીર કે હું એવી પરિણતિ પડી છે, અને એ શરીરની સાવધાની, શરીરની અનુકૂળતાઓ અને એ બાજુનું લક્ષ એટલું બધું છે કે આત્માનો વિચાર કરતા પણ એ જાણે કાંઈ છે નહીં, આત્મા જેવું કાંઈ છે નહીં એમ એને છે. જેમ શરીર કે હું દેહાત્મ બુદ્ધિમાં આત્મા હોવા છતાં, જ્ઞાન આત્માનું પ્રવર્તતું હોવા છતાં આત્મા છે જ નહીં, આત્મા જેવું કાંઈ છે જ નહીં એમ દેહાત્મ બુદ્ધિ એ પરિણમે છે કે નહીં. જરાય આત્મા એને દેખાતો નથી કે થોડોક દેખાય છે, જરાય આત્મા દેખાતો નથી, કાંઈ આત્મા જેવું એને ભાસતું નથી. એવું જ ઉલટું પ્લેટફોર્મ બદલાઈ ગયું કે જ્ઞાયકની દ્રષ્ટિના જોરમાં પોતે એકલો જ્ઞાયક ભાસે છે, શરીર આદિ કાંઈ ભાસતું જ નથી. એક તન્મયપણામાં શું થઈ રહ્યું છે એ કેમ છે, સ્વ સ્વરૂપમાં તન્મય બુદ્ધિ થઈ, આત્મબુદ્ધિ થઈ, આત્મામાં આત્મબુદ્ધિ થઈ, પરમ સ્વરૂપમાં આત્મબુદ્ધિ થઈ, તો શરીર તો છે એનો ખ્યાલ છે, પણ જાણે પોતાપણે તો કાંઈ જ નથી, એમાં જરાય નથી. ગમે તે શરીરનું થાવ, આ દેહ અત્યારે પડતો હોય તો એને એનો કાંઈ હરખશો નથી. ઠીક છે, એનો કાળ પૂરો થયો, એનો કાળ પૂરો થયો છે, મારો કાળ પૂરો થયો નથી એવું જ્ઞાયકપણે પોતે ભેદ જ્ઞાનમાં, જુદાપણાના જ્ઞાનમાં, જુદાપણાના અનુભવમાં એવો દ્રઢ છે, એવો દ્રઢ છે કે સ્વપ્નમાં પણ એને આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. શરીર સ્વપ્નમાં પણ એને જ્ઞાયક જુદો જુદો જ રહે છે. સ્વપ્નમાં એવું સ્વપ્ન નથી આવતું પૂર્વ સંસ્કાર પ્રશ્ન, સ્વપ્ન એવી ચીજ છે કે પૂર્વ સંસ્કારના પ્રકાર ઊભા થાય છે, પોતે વર્તમાનમાં એનું કાંઈ નામ નિશાન ન હોય, અને એવું સ્વપ્ન આવે કે એને એમ થાય કે આવું કેમ સ્વપ્ન આવ્યું છે, પણ એવા સંસ્કાર પહેલાં નાખ્યા હોય, સંસ્કાર એવું સ્વપ્ન આવે. આ તો કહે છે કે ગયા સંસ્કાર, સ્વરૂપની જે આ દ્રષ્ટિ થઈ, દ્રવ દ્રષ્ટિ થઈ, મિથ્યાત્ના સંસ્કાર ગયા ને, મિથ્યાત્વ ભાવે બંધાયેલા કર્મનો ઉદય આવે છે, પણ સંસ્કાર ગયા એના, મિથ્યા સંસ્કાર ચાલ્યા ગયા. દેહ તે હું, રાગ તે હું, એ પ્રકારનું જે મિથ્યા ભાવરૂપ પરિણમન હતું, એ પરિણમન ગયું એમ નહીં, એના સંસ્કાર મૂળમાંથી ગયા છે, એ વાત અહીંયા લીધી છે. બહુ જોરથી વાત છે કે એવી ભેદ જ્ઞાનની પરિણતિ દ્રઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. ધર્મ પરિણતિની બહુ ભાવવાહી વાતો છે, ધર્મમય વાતો છે, કે એને સ્વપ્નમાં એને શરીરથી ભિન્ન આત્મા ભાસે છે, વિનાયક છું એમ ભાસે છે. દિવસે તો ભિન્ન ભાસે છે, એટલે જાગતા તો ભિન્ન ભાસે છે, પણ રાત્રિના રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાસે છે. ઊંઘ તો એક સુષુપ્ત દશા છે, એવી સુષુપ્ત દશા છે કે ઊંઘતાને હું ઊંઘું છું એ ખબર નથી હોતી, જાગું છું એ તો જાગતો નથી એટલે ખબર હોવાનો પ્રશ્ન નથી, પણ હું ઊંઘું છું એની ખબર નથી હોતી. એ તો બધાનો સર્વસામાન્ય અનુભવ છે કે નહીં, પણ એ જાગૃત થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ઊંઘમાં પણ મને મારો આત્મા નિરાળો ને નિરાળો જ રહ્યો છે. મારું સ્વરૂપ તો કોઈ એવું છે કે જ્યાં ઊંઘનો પ્રવેશ નથી, ઊંઘનો તો પ્રવેશ નથી, પણ ઊંઘ પૂરી થાય ને જે જાગૃતિ થાય એવી જાગૃતિનો પણ પ્રવેશ નથી. બે પ્રતિપક્ષ છે ને, સામે ઊંઘવું ને જાગવું એ બે પ્રતિપક્ષ છે, એ બે પ્રકાર મારા સ્વરૂપમાં નથી, એવું કોઈ વિલક્ષણ મારું સ્વરૂપ છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ જુદી છે, બે છે ને, નીચે બીજી લીટી છે, વાત ચાલે છે. કોઈ પણ સંયોગોમાં એટલે ઊંઘતા કે જાગતા એમ એની જ્ઞાન વૈરાગ્ય શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. જગતના જીવોમાં કેટલાક વૈરાગી જીવો હોય એનો વૈરાગ જોવામાં આવે છે, કેટલાક શાસ્ત્ર જ્ઞાનના ભણતરવાળા જીવો હોય એનું જ્ઞાન જોવામાં આવે છે. એમ લાગે કે ના, કાંઈક છે આની પાસે જ્ઞાન. અહીંયા એમ કહે છે કે અહીંયા આ જીવની, ધર્મી જીવની જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે, પ્રકાર જુદો પડ્યો લૌકિક જ્ઞાનથી, લૌકિક વૈરાગ્યથી. સમ્યક દ્રષ્ટિનો જ્ઞાન વૈરાગ્યનો પ્રકાર આખો જુદો છે. કેમ કે જ્ઞાન વૈરાગ્યનો આધાર સ્તંભ એ પરમાત્મા છે. જ્ઞાન વૈરાગ્યને બેકિંગ આખા પરમાત્માનું છે. કેવળ જ્ઞાનનો જે ધણી છે, અનંત પરમાનંદનો જે સ્વામી છે, એના બેકિંગથી આ જ્ઞાનને વૈરાગ ચાલે છે. મારે શું છે કહેતા, ભાઈ ભલે આમ સામાન્ય કામ કરે પણ એની પાછળ બહુ મોટું બેકિંગ છે, એમ નથી કહેતા. કોઈ વડાપ્રધાનનું બેકિંગ હોય ને અહીંયા માણસ પ્રવૃત્તિ કરતો હોય તો પછી સાધારણ વાત ગણાતી નથી. એમ અહીંયા ત્રણ લોકના નાથનો આધાર છે એના જ્ઞાન વૈરાગ્ય, એટલે એના જ્ઞાન ને વૈરાગ્યની જાત જુદી છે એમ કહે છે. ગુરુદેવે પ્રવચનોમાં વાતો કેટલીક તો એવી કરી છે કે આજે પણ દુનિયાના સાહિત્ય, વર્તમાન ધાર્મિક સાહિત્ય જે બહાર પડી રહ્યા છે, છપાઈ રહ્યા છે, હજારો ગમે ત્યારે પુસ્તકો છપાય છે, મેળવવાને હારે ચેલેન્જ મારીને પત્તો નહીં ખાય. એવી ભાષા આવે છે, એવા ભાવ ને એવી ભાષા બે સ્પષ્ટ છે. શું કહે છે કે રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાષે છે, દિવસે તો ભાષે છે એમ હવે સમજાવું ને કહેવું ક્યાં રહ્યું એમ કે છે. જાગ્રત પરિણામમાં તો ભિન્ને ભિન્ન જુદે જુદું જ્ઞાયકનું પરિણામ જુદો જ તરે છે આખો આત્મા, પણ ઊંઘમાં પણ એ આત્મા એને ભિન્ન જ ભાષે છે. ઊંઘમાં ક્યાં ભાષણ છે કે જાગે છે ત્યારે એને ખબર પડે છે. એવી ઉગ્ર પરિણતિ હોય એનો દ્રષ્ટાંત બહારમાં પણ મળે છે. એક માણસ 24 કલાક હિસાબને આંકડામાં પીડ્યો હોય, એ ઊંઘી જાય પછી ઊંઘમાં એ બધા આંકડા જ ફરતા હોય, જાગે ત્યારે એને એમ થાય કે આખી રાત એ આજો ઊંઘમાં એ જ ચાલ્યું હતું. જે કોઈ તીવ્ર વિચારધારા એ કોઈ ચડે તો એને ઊંઘ ઘટી જાય, ઊંઘ આછી પાતળી થઈ જાય અને એમાં ઊંઘમાં પણ જાણે એ ચાલતું હોય એમ પરિણતિ કામ કરતી હોય છે. એમ ભિન્ન પડેલું અહીંયા પરિણમન રાગથી અને દેહથી ભિન્ન પડેલું જ્ઞાયકમય પરિણમન છે, એમાં ઊંઘમાં પણ એને આત્મા નિરાળો ભિન્ન જ ભાષે છે એવું પરિણમન ઘણું બળવાન પરિણમન હોય છે. જે પરિણમન આનંદ ભાવની સંતતિનું છેદ કરનારું છે એને આનંદ ભાવ વાળું કોઈ પ્રકારનું પરિણમન થતું નથી. સર્વ વિભાવ પરિણામમાં દુખાશ આવી ગઈ હોવાથી અને ચિકાશ મટી ગઈ હોવાથી એની લાંબી સ્થિતિના કોઈ કર્મ બંધાતા નથી. આ દેવલોકના આયુષ વગેરે અઘાતીના કોઈ બંધાઈ જાય છે તો પણ સમ્યક દ્રષ્ટિને એમાં લપટાવું થતું નથી, ત્યાં પણ એનો વૈરાગ જુદો કામ કરે છે. દેવલોકમાં જાય તો એ વૈરાગ્ય હોય છે, ત્યાં તો એટલી બધી પૂતગળની સાહેબી છે કે આયા એનું કાંઈ નમૂનો નથી, એવું બધું ધાક ધમાળ છે શરીરથી માંડીને બધું, તો પણ અહીંયા એ વૈરાગી હોય છે. દેવાંગનાઓના નાટારંગ જોવે પણ અંદરથી ફાટ ફાટ વૈરાગ હોય છે. ગરમી છે ને એવા પ્રકાર પરિણમનના પ્રકાર અંદર થઈ ગયા હોય છે. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિને ઊંઘમાં પણ, જાગૃતિમાં નહીં પણ ઊંઘમાં પણ એનો આત્મા નિરાળો 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 જ ભાષે છે. એ સમ્યક દ્રષ્ટિને ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે. શું છે, ગ્રસ્ત હોય, કોઈ રાજા હોય, કોઈ તિર્યંશ હોય, કોઈ નારકી હોય, દેવ હોય, એમ ચારે ગતિમાં છે, અથવા નીચા વિક્રમમાં કોઈ ચાંદાળ હોય, એમ અનેક વિધ એટલા બધા ઉદયના અસંખ્ય વિધવિધ પ્રકાર છે કે કોઈ પણ સ્થિતિ જે ચાર ગતિના જીવની સંગી પંચેન્દ્રની હોય એ સ્થિતિમાં કોઈ પણ પ્રકારે હોય. કેમ કે પૂર્વે પાપ કર્યા હોય તો નારકીમાં હોય, એવા તીવ્ર પાપ કર્યા હોય નારકીમાં હોય, આયુષ બંધાઈ ગયું હોય શ્રેણીક મહારાજ છે, એવા પ્રકાર હોય, ગમે તેવા પ્રકાર હોય. સમ્યક દ્રષ્ટિની ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે ને એ ઉદય પ્રમાણેનું વર્તન જોવામાં આવે છે, પરંતુ બાહ્ય પ્રવર્તનમાં પણ કોઈ સંયોગ કોઈ પણ સંયોગોમાં એની જ્ઞાન વૈરાગ્ય શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહેશે, એનો પ્રકાર જુદો છે આખો. અજ્ઞાનીના વૈરાગનો પ્રકાર અને જ્ઞાનીના વૈરાગનો પ્રકારમાં બહુ ફેર છે. અજ્ઞાનીના જ્ઞાનના પ્રકારમાં અને જ્ઞાનીના જ્ઞાનના પ્રકારમાં બહુ મોટો ફેર છે. અજ્ઞાનીનો વૈરાગ માત્ર ઉદયને આધારે છે. અજ્ઞાનીનો વૈરાગ છે ઉદય ભાવ રૂપે ઉદયના આધારે છે. જ્ઞાનીનો વૈરાગ પરિપૂર્ણ પરમાત્માને આધારે છે. આટલો મોટો ફેર છે. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. મારા પૂર્ણ સ્વરૂપને જોતા કોઈની અપેક્ષા મને નથી. એ ઉપેક્ષાવૃત્તિ તે વૈરાગ છે અને અપેક્ષાવૃત્તિ તે અવૈરાગ છે, તે આસક્તિ છે. પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જોનાર ધર્માત્માને કોઈની અપેક્ષા નથી. આ મને હોતો ઠીક એવા કોઈ પરદ્રવ્યની હૈયાતીને એ ચાહતા નથી, ઈચ્છતા નથી. નબળાઈથી અસ્થિરતાનો રાગ આવે તો એનો અંદરમાં નિષેધ ચાલે છે. રાગ નબળાઈ નો છે, આસક્તિ ઊભી થાય છે તો એનો નિષેધ આવે છે. પણ એનો જે વૈરાગ્ય શક્તિ છે એ પરિપૂર્ણ પરમાત્મ તત્વને આધારે છે. એનું આધાર સ્થાન એ છે કે જેના સામર્થ્યનો કોઈ પાર નથી, જેના સામર્થ્યનો કોઈ પાર નથી, એવું આધાર સ્તંભ છે એની પાસે. એટલે કોઈ પણ સંજોગોમાં એની જ્ઞાન વૈરાગ્ય શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે એમ કહે છે. એનું વર્ણન બીજું કેમ જુદું પાડવું? મરચાની તીખાશને ને મરીની તીખાશને કેમ જુદી પાડવી? એમ વૈરાગ અજ્ઞાનીનો કહેવાય ને જ્ઞાનીનો કહેવાય, જુદો કેમ પાડવો? કે અંદરમાં એને પરિપૂર્ણ તત્વનો આધાર છે અને જ્ઞાયકમય પણ એ પરિણમન છે. તેથી કોઈ પણ ક્ષણિક આસક્તિમાં તન્મય ભાવ તો થતો નથી. રાગાદી ઉત્પન્ન થાય પણ કોઈ તન્મય ભાવે તો થતા નથી. અતન્મય પણ એ રાગાદીના પરિણામ છૂટા પડીને પરિણમે છે. અને એ છૂટા પડીને થતા રાગાદી ટળતા જળતા જર્જરિત થતા જોવામાં આવે છે. એ શક્તિ વિનાના નિસત્વ થયેલા જોવામાં આવે છે, હિનસત્વ થયેલા જોવામાં આવે છે, કે જેમાં કઈ રસકસ રહ્યો નથી. એની વૈરાગ્ય શક્તિ હોય છે. મૂળમાં રાગથી જ ભીન પડીને વૈરાગ્ય શક્તિ હોય છે તો રાગના વિષયની તો સાથે લાંબી એને તરજોડ રહેતી નથી. અને જ્ઞાન શક્તિ બે લીધું છું, જ્ઞાન વૈરાગ્ય શક્તિ બે લીધું છું. અને એની જ્ઞાન શક્તિ પણ કોઈ જુદા જ પ્રકારની રહે છે. ભલે કોઈ વક્તા અને વિદ્વાનની જેવી બહારમાં જ્ઞાન શક્તિ ન દેખાય તો પણ એની જ્ઞાન શક્તિ જુદા જ પ્રકારની છે એમ કહે છે. કેમ કે એના વર્તતા જ્ઞાનને પણ આધાર કેવળ જ્ઞાની પરમાત્માનો છે. કેવળ જ્ઞાની નિજ પરમાત્માનો છે, પાછો કોઈ બીજા પરમાત્માનો નથી. જેની અંદર અનંત 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 જ્ઞાન સામર્થ્ય રહ્યું છે, સદાય ભરેલું રહે છે, એવા અનંત જ્ઞાનની ખાણમાંથી નીકળેલું એ જ્ઞાનની જાતનું જ્ઞાન છે, એ જાતનું જ્ઞાન છે. એટલે એ જ્ઞાન શક્તિ પણ એની કોઈ જુદી જ છે. બહારમાં કોઈ સમજી શકે અને ન સમજી શકે એથી કોઈ એનો મતલબ બિલકુલ નથી. જે છે એ કેવળ જ્ઞાનીએ તો એની કિંમત ટાંકેલી છે. બીજા કોઈ પામર પ્રાણીઓ ટાંકે ન ટાંકે એની સાથે એને કોઈ નિસ્બત હોતી નથી. લૌકિકમાં 18 વર્ષના વોટ ઇનવેલિડ ગણાય છે ને. વોટિંગ ચાલે છે કે નહીં દેશમાં? 18 વર્ષની નીચો હશે એનો મત નહીં કામમાં આવે. કેમ કે વિચારવાની દ્રષ્ટિએ પુખ્ત નથી. પચીસ વર્ષ ના હોય, પચાસ વર્ષ ના હોય તો વિચારવાની દ્રષ્ટિએ કઈ બધા પુખ્ત વિચારધારા ના હોય છે, એવું તો હતું પણ એક ઉંમર ના હિસાબે ધોરણ બાંધ્યું. ક્ષોભ ની ગણતરી અહીંયા કહે છે કે જ્ઞાનીઓનો મત છે એ વેલિડ છે, પરમાત્માનો કેવળ જ્ઞાનીઓનો મત વેલિડ છે, અજ્ઞાનીઓનો મત આમાં વેલિડ છે, ઇનવેલિડ છે, એ આમાં કામ ના આવે. શું કહે છે કે કોઈ પણ સંયોગોમાં, કોઈ પણ સંયોગોમાં એ જ્ઞાનીને જો, કોઈ પણ પરિસ્થિતિમાં જો, એને લડાઈના મેદાનમાં તું જો, એમ કહે છે. ચક્રવર્તી હોય લડાઈના મેદાનમાં હોય છે. સૌધર્મ ઇન્દ્ર છે એ ભગવાનના જન્મ વખતે બાળ તીર્થંકરને જોઈને નાચવા માંડ્યો હોય એ લિબાસમાં એને જો, લડાઈ ભક્તિના લિબાસમાં જો, લડાઈના લિબાસમાં જો, ગમે તે હાલતમાં એને, એની જ્ઞાન ને વૈરાગ્ય શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. એ પ્રકારને લૌકિક પ્રકાર સાથે મેળ ખાય એવું નથી. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તો પણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે. એનું અંતરનું ભિન્ન પડી ગયેલું પરિણમન એ તો ભિન્ને ભિન્ન જ રહે છે, એ જ એનું મુખ્ય પરિણમન છે, એ જ એની મુખ્ય વૃત્તિ છે. બાકીનો અંશ છે એ તો નહીવત થઈ ગયેલો છે, નહીં બરાબર થઈ ગયો છે, કેમ કે અસ્તિત્વ ત્યાંથી ખસી ગયું છે. રાગ ઉત્પન્ન થાય છે ખરો, પણ રાગ તે હું, એની એમાંથી અસ્તિત્વ ખેંચાઈ ગયું છે આપણું. એટલે ઉત્પન્ન થતો રાગ એના પોતાના સ્વાનુભવમાં પરના પડખે જાય છે, સ્વના પક્ષમાં નથી રહેતો પણ પરના પડખે જાય છે. જેમ બહારમાં પણ કોઈ માણસ પક્ષાંતર કરે છે પછી બીજી નજરે જોવે છે કે ભાઈ આપણો મટી ગયો છે, એ સામા પક્ષમાં છે, એમ જોવાય છે કે એમ અહીંયા આખો એનું પડખું બદલાઈ ગયું, એ પરના પડખે જાય છે. રાગ છે એ દુશ્મન છે, જેટલો છે તેટલો પણ દુશ્મન છે, અને એનું પાલન પોષણ કરવાનું મારે હોય પણ સારો વ્રતાદિનો રાગ હોય તો પાળવાનો કે નહીં, કે પાળવાનો નહીં પણ ઘટાડવાનો. દેખાય પાળતા પાળતા આગળ વધે છે પણ ખરેખર અંદરમાં ઘટાડવાનો પ્રોસેસ ચાલુ છે, એને સર્વાંશે મટાડવાના રસ્તે ચાલે છે. એ દુકાન એને રાગના વેપારને બંધ કરવાની છે, એ દુકાન એને ચાલુ રાખવાની નથી. વિતરાગ થવું છે, રાગની દુકાન બંધ કરવા માટે ઊભો થયેલો એ છે. હવે એ દુકાન લાંબી ચાલશે, થાય છે અને જણાય છે, ન થાય તો જણાવવાનો ક્યાં પ્રશ્ન છે. એ તો અપેક્ષા શું પકડવી છે ત્યાં એ સવાલ છે, દ્રષ્ટિમાં તો એનો કોઈ પ્રશ્ન જ નથી થાય છે કે નથી થતો, કેમ કે એને તો એક પોતાનો પરમાત્મા સિવાય બીજું છે કે નથી એ પ્રશ્ન નથી, નથી એ પ્રશ્ન નથી એમ નહીં, છે કે નથી બેમાંથી એક કઈ પ્રશ્ન નથી એને તો, એવું દ્રષ્ટિનું પરિણમન કામ કરે છે. હવે એવા કાળમાં જે જ્ઞાન છે એ જ્ઞાનમાં રાગ થતો જણાય છે, એને પોતાની અવસ્થામાં રાગ થતો જણાય છે, થાય છે એને હું કરું છું એમ નથી જણાતો, થાય છે એમ જણાય છે પણ કરું છું એમ નથી જણાતો, થતો જણાય છે બસ. અને ચારિત્રમાં એનું હે પણ બરાબર નિષેધ આવે છે, એનું આદરવું આચરણ કરવું એનું એમ નથી આવતું, એને એને ટાળી નાખવો, એને મટાડી દેવો, એવું એની અંદર આચરણની દ્રષ્ટિ એને વિવેક આવે છે. એવી વ્યક્તિ છે, વ્યક્તિ ઓછી હોય એ બરાબર છે, પણ નથી હું નથી. આપણને તો નજર જોઈએ, આપણને તો નજર જોઈએ, સીધી વાત છે. નજર વગર તો કેમ દેખાય? અને આ અમુક વિષયો એવા હોય છે કે જેમાં નિષ્ણાત થયા વગર ખબર નથી પડતી. હીરાનો વેપાર કરવો હોય તો એમાં નિષ્ણાત થવું પડે, ચાનો વેપાર કરવો હોય તો એમાં નિષ્ણાત થવું પડે, ચોખાનો વેપાર કરવો હોય તો એમાં નિષ્ણાત થવું પડે, રૂનો વેપાર કરવો હોય તો એમાં નિષ્ણાત થવું પડે છે. કાપડમાં એવું છે, દેખાય એવું સરસ મજાનું, પણ ખડકે જાય તો ધોવે ને રોવે. એનો ફરક ફાળો હોય તો એમ કે ભાઈ આ કાપડ દેખાવમાં સારું છે, વાતમાં કઈ માલ નથી, અને કોઈ એવું દેખાતું હોય પણ કે મજબૂતાઈ બહુ છે, એનું ટકાવ પણ ઘણું છે, એનો ફરક ફાળો સમજી શકે છે. લૌકિકમાં તો જ્યાં પ્રયોજનના વિષયમાં ફરકની જરૂર પડે છે ત્યાં તો આ તો પરમ પ્રયોજન છે, એકનું પ્રયોજન નથી પણ સર્વોત્કૃષ્ટ પ્રયોજન છે, ત્યાં એની પરખ વગર તો કેમ ખબર પડે કે આમાં સત્ય શું છે, અસત્ય શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે. એના વગર જ ખોવાનો છે. અત્યાર સુધી જે ચાર ગતિમાં વંટોળિયાના તણખલાની જેમ ઉડાઉડ થઈને પરિભ્રમણ કર્યું એના વગર જ કર્યું છે. એક એને સતને ઓળખ્યું નથી, બહારમાં કે અંદરમાં, અંદરનું સત ઓળખવું એથી કઠણ છે, બહારમાં પ્રગટ સત છે થોડુંક એથી સહેલું છે, પણ જો ન ઓળખે તો અનાદિની અસતના આધારવાળા પરિણામની દશામાં તો પરિભ્રમણ ઊભું છે. આજે કરે, આવતીકાલે કરે, લાખ કરોડ વર્ષે, અનંત કાળે જ્યારે એને બેસે, હિત પોતાનું સૂજે ત્યારે કરે, પણ આ કરે છૂટકો ને નિવેડો છે, બાકી કોઈ રીતે એનો પત્તો ખાય હું નથી. અત્યારે પ્રશ્ન જો એજન્ડા ઉપર આવ્યો હોય તો હવે તો છોડવું જોઈએ નહી, જ્યારે એ પ્રશ્ન સમક્ષ આવ્યો છે, વિચારણાની સમક્ષ આવ્યો છે, વિચારણાની એરણ ઉપર ટીપાય છે એ વાત જયારે, ત્યારે તો એનું બરાબર ઘડતર થઈને એનો ઘાટ ઘડાવો. સીધી વાત છે, ભૂતકાળમાં થયું તે થયું ને ગયું તે ગયું, જાગ્યા ત્યાંથી એમ છે. એટલે તો ઘણા કહે છે ને ભાઈ ગઈ તિથિ તો બ્રાહ્મણે વાંચતો નથી, એ ગયું એ ગયું બધું, એની સામે કઈ જોવાની જરૂર નથી. બહુ બહુ તો તું પશ્ચાતાપ કર કે અરે રે આ કાળ મેં ગુમાવ્યો, બસ તો થોડો હળવો થઈશ, બાકી એમાંય જોર દઈને ત્યાંય વળગવાજી હું નથી. એ તો સહેજ આવી જાય તો આવી જાય, પશ્ચાતાપ કરવાનો સવાલ નથી, થઈ જાય તો થઈ જાય, બાકી એને વર્તમાન જ સંભાળવાનું છે. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તો પણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે, પોતે જ્ઞાયક છે, પોતે પોતાને જ્ઞાયકપણે જ ભાસે છે. ગમે તે શુભાશુભ ક્રિયામાં અને શુભાશુભ પરિણામના કાળે પણ, માત્ર સુપરિણામના કાળે નહીં, અશુભ પરિણામના કાળે નહીં, જાગતા કાળે નહીં, ઊંઘતા સારો બધે છે, ઊંઘમાં પણ એમ ને અશુભમાં પણ, એવી સ્થિતિ હોય છે. પણ અશુભ તો, અશુભ તો તીવ્ર મલિન છે, શુભ તો મંદ મલિન છે. એ તીવ્ર મલિન હોય કે મંદ મલિન હોય એ અંશ એટલો ખોખરો થઈ ગયો છે, ખાલી થઈ ગયો છે. પ્રશ્ન આવી ગયો આગળ કે જ્ઞાનીને અશુભ ઉપયોગના કાળે આયુષનો બંધ પડતો નથી, સમ્યક દ્રષ્ટિને 560 અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગ કાળે એને આયુષ નો બંધ થાય. અશુભ આયુષ નો બંધ તો થશે, આ ભવે ચરમ શરીર ને હોય એને નવો આયુષ નો બંધ તો થશે, અશુભ ભાવ પણ થશે અને આયુષ નો બંધ પણ થશે. પણ ક્યારે એ અશુભ ભાવ, અશુભ ભાવના કાળે આયુષ ની એન્ટ્રી ન પડે બંધ ની, આ એનો નિયમ છે. હા, એ પ્રશ્ન હતો તમારો, જાણવાનો વિષય છે. પણ એ કોઈ એવો પ્રસિદ્ધ નિયમ નથી કે આ જ સંયોગોમાં આયુષ બંધાય. સામાન્ય રીતે તો એને એવું દ્રષ્ટાંત આપી શકાય સમજવા માટે કે તમે આખો દિવસ લેવડ દેવડ કરો છો, જમે ઉધાર જમે ઉધાર જમે ઉધાર એન્ટ્રી લખ્યા જ કરો છો, આ પોતે ઉધારીને લખો છો, આવે તે જમે કરીને લખો છો, પછી જે તે ખાતાની હોય તે જે તે ખાતાવાર લખો છો, ખર્ચ ખાતાની ખર્ચ ખાતામાં લખાય, ડિપોઝિટ ખાતાની ડિપોઝિટ ખાતામાં લખાય, વકરાની વકરા ખાતામાં આવક ખાતામાં લખાય, હા, પછી સરવાળે એની પુરાંત ખેંચાય કે હવે હાંજે શું છે, પાંચ શું થાય, સાંજે સરવાળે એની પુરાંત ખેંચવામાં આવે છે. એમ આયા શુભાશુભ 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 ભાવોની જમે ઉધાર એન્ટ્રી પડતી જાય છે. એનું એક જેમ અનેક તાંતણાના દોરડામાં દોરડું દોરડું ભણાતું ભણાતું એક હોલ ચડીને દોરડું તૈયાર થાય છે, એમાં હારા મોડા જાડા પાતળા બધા તાંતણા હોય છે, કાચા પાકા બધા, પણ એક દોરડું બરાબર થાય છે જે બાંધવાના કામમાં આવે છે. એમ એવું આયુષનું દોરડું બરાબર બંધનનું તૈયાર થાય છે, જેમાં જીવ બંધીને બરાબરનો એ આયુષ લઈને બીજે આયુષ પ્રિય બંધનમાં રહે છે એ દેહના ખોળિયામાં. એવી સામે સામે એક રેસિપ્રોકલ એન્ટ્રી જેને કહે છે, એવી પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે. જેવા જેવા પરિણામ થાય છે એવા બે પાસે બે શુભાશુભ પાસાના કર્મ બંધ થયા કરે છે. એમાંથી એક પાસું જે પાસું વધારે વધી ગયું હોય છે, અજ્ઞાનનું મિથ્યાત્મનું એ સાથેના અશુભનું, એમ કારણ કે અશુભ ત્યાં સૌથી વધારે અશુભ ત્યાં છે, જ્યાં અજ્ઞાન ને મિથ્યાત છે ત્યાં અશુભ વધારે છે. તો એને બંધ એ રીતે મોટા ભાગનો અશુભ બંધ પડે છે. કોઈ એવા ત્યાગી દ્રવલિંગી આદિ થાય તો એને શુભનો બંધ પડે છે, પણ અંદરમાં અશુભ પેટા મારી જાય છે તો વળી પાછો એ અશુભમાં આવતા એને વાર લાગતી નથી, પાછો અશુભાયુ બાંધી લે છે. એકાદ વખત શુભાયુ કોઈ બાંધે મિથ્યા દ્રષ્ટિ તો પાછો તરત જ અશુભાયુ એ બાંધે છે બીજા ભાવમાં. પણ એ રીતે જ્યારે જ્ઞાનીને અશુભ રસ્તો બહુ ખરાશ થઈ ગયો છે એટલે એને એ આયુષની એન્ટ્રી, આયુષનું બંધન અશુભના ઉપયોગ હોવા છતાં એ અશુભ રાગના કાળમાં એને ત્યાં બંધન પડતું નથી, એમ છે, ત્યાં એને બંધન નથી પડતું. એક શ્રીમદજીના પત્રમાં આવે છે, બહુ ખ્યાલ હોય તો તમારો, કે બહુ ભાગે મરણના કાળે આયુષ છોડો પૂરું થવાના કાળે એને જીવનભર જે પરિણામમાં રસ લીધો હોય એ પ્રકારના પરિણામ ઉભા થઈ આવે છે. દાખલા તરીકે આખી જિંદગી કુટુંબ પરિવારને દુકાન ધંધાની પાકની મજૂરી કરી હોય, પછી મરવા મરણ પથારી કાળે પછી એને બધું એ મારું વીલ કરી નાખવાનું, છોકરાઓનું વ્યવસ્થિત કરી નાખવાનું, બૈયાનું વ્યવસ્થિત કરી નાખવાનું, દુકાનમાં પણ આટલું બધાનો ભાગ વ્યવસ્થિત કરી નાખવાનું, આ કરી નાખવાનું તે કરી નાખવાનું, એ બધા એ જ પરિણામ એના ચાલે. જે એની જિંદગી ભર ઘૂંટ્યા હોય એ પરિણામ ચાલે. એ પત્રમાં આવે, જ્યારે કોઈ હળુકરણી જીવ હોય અને એને પોતાના આત્મકલ્યાણની ભાવના સારી રીતે જીવનમાં ભાવી હોય તો દેહ છોડવાના કાળે પણ એને એ જાતના પરિણામ જાગૃત થાય. મારી પાસે કોઈ બીજી વાત કરશો નહીં, તત્વની વાત કરો, આત્માની વાત કરો, એને આત્મા સાંભળવાના ભાવો આવે. પાટા નીચે ગયા ભગવ નાયક છું એમ છે તો ધડાકો થયો, હજી તો વિકલ્પમાં હો, પણ એ ગમે એમ કઈ કઈ સંસ્કાર ગમે એ પીડ્યો હશે તો સીધો આ બાજુ મૃત્યુનો આઘાત હતો, બચવાની પરિસ્થિતિ ઓછી હતી અને આગળ પાછળ વિચાર વિમર્શ કે વિવેકનો વિચારણા કરે એવો સમય નહોતો કે સમય સૂચકતા વાપરીને કાંઈક કરી નાખે, પહેલાં તૈયારી કરી નાખે. તો ગયા પાટાની છે જેમ કોઈ મરણનો ફટકો માર્યો અને જ્ઞાયક પકડ્યો ભલે વિચારથી, હા કે સૂઝ તો જ્ઞાનમાં આવી ને, રાગ ભલે તો જ્ઞાયકનો પણ સૂઝ તો જ્ઞાનમાં આવી ને, એકદમ ઓછીનથી બેસુદ નથી આ, બેસુદ નથી આ તો એ જેટલો ટાઈમ ગંભીર પરિસ્થિતિમાં આવ્યા એટલો ટાઈમ એને તત્વનો વિષય સંભાળ્યો. પગ લપસીને નીચે ગયા પણ હીરા પછી લગભગ રાતના 4 વાગ્યા સુધી, 7 વાગ્યા એક્સિડન્ટ થયો હતો, રોડિયાના 4 વાગ્યા સુધી એક ધારિત તત્વની વાત, બીજી વાત સંભાળી નથી કે આમ કરવું છે તેમ કરવું છે. હા મૂડીનો વિકલ્પ એને એવો જ આવ્યો છે, બહુ ઓછા જીવન આવે, મારા કદાચ મને કઈક થઈ જાય, આ તો એમ્બ્યુલન્સમાં બોલ્યા છે, મને ખબર છે કે મને શું થયું છે, મુજે પતા હૈ મુજે ક્યા હો ગયા હૈ, અગર મેરા કુછ હો જાય એમ કરે તો મેરે હિસ્સે મેં જો સંપત્તિ મૂડી રહે જાય ઉસકો વિતરાક પ્રશ્ન તત્વ પ્રચાર મેં ના કરે. કેવી વાત કરી છે માણસે હું જે કા દીકરા દીકરાનું બેડાનું બધું નામ ધ્યાન રાખજો બાજો ફલાણાને કહેજો આ જરા ધ્યાન આપે આમ કરે તેમ કરે, દીકરાને કહેજો ધ્યાન આપે, ભાઈને કહેજો ધ્યાન આપે, કાંઈ નહીં, બધા એને એ જ વિચાર. નહીં તો એ નાળ ગઈ હતી, બીપી ગયું તું નહીં, પલ્સ નહીં, નો રેટ, કોઈ એનો રેટ જ ન પકડાય એ પરિસ્થિતિ. એટલે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય એવી સ્થિતિમાં વિચાર છે, બહુ સારો વિચાર તેના વિચારવા આવે છે. શું કહે છે કે એ તો સારી ભાવના સારી રહી હોય તો મરણ કાળે એ પ્રકારની વિચારની સ્થિતિ થાય તો જેણે અપૂર્વ રસે કરીને જ્ઞાનનું પરોક્ષપણું તોડીને જ્ઞાન રસથી પ્રત્યક્ષ જ્ઞાનપૂર્ણ પરિણામ ઊભું કર્યું અને પરમાત્મામાં તન્મયતા કરી એના પરિણામને શું વાત કરવી, એને કોઈ અશુભ રાગના કાળે કોઈ બંધ પડે આયુષનો એ પરિસ્થિતિ એની હોતી. 47 પ્રકૃતિના તો બંધ ગયા છે, સ્ત્રીવેદ ન બંધાય, નપુસકવેદ ન બંધાય, તિર્યંચાયુ ન બંધાય, નરકાયુ ન બંધાય, એવા એવા 47 પ્રકૃતિના તો બંધ જ ન પડે, પણ જે આયુષાદિના બંધ અનિવાર્યપણે પડે એ પણ એને અશુભ ઉપયોગના કાળે અશુભ પ્રકૃતિના બંધાય નહીં, એટલે કે હામે એવા ભાવ હોતા નથી. આ તો કર્મથી તો સમજાવવામાં આવે છે સ્થૂળ એવા ભાવ જ ના, પણ એને એ પ્રકારના પરિણામ થતા નથી, જ્ઞાયકપણાના સદભાવને વશ એવી અશુદ્ધતા એના પરિણામમાં ઉત્પન્ન થતી નથી એમ કહેવું છે. એવી અશુદ્ધતા એને ચાલુ ગઈ છે, ચાલી ગઈ છે અને શુદ્ધતા એને પ્રગટ થઈ છે. તેથી એમ કહે છે કે બહારથી ગમે તે પ્રસંગોમાં અને સંયોગમાં જોડાયેલો દેખાય તો પણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે, જ્ઞાયક તો જ્ઞાયકપણે જ એને ભાસે છે, આ એની મૂડી થઈ ગઈ છે. સમ્યક દ્રષ્ટિનો નિર્ગુણ વૈભવ છે આ, એ પ્રગટ થયેલો વૈભવ છે, આત્મલક્ષ્મી લક્ષ્મી ત્યાં પ્રગટ થયેલી છે. બહારમાં હીરા ઝવેરાત ને મકાન ને બંગલા ને એ બધા વૈભવ ફર્નિચરના એ બધા ધૂળ ધાણી ને વા પાણી મસાણની રાખ જેવા છે. આ ખરી સંપત્તિ છે જે અનંતકાળ પર્યંત જીવને સુખમાં રાખે છે, શાંતિમાં રાખે છે. અનંતકાળ પર્યંત એ ખલાસ થતી નથી એવી સંપત્તિ છે. ઓલી પુદ્ગળ સંપત્તિ છે, દૂરની સંપત્તિ છે. આ ચૈતન્ય સંપત્તિ એ સાચી સંપત્તિ છે. વિભાવથી ભિન્ન નિશંક જ્ઞાયક પણે કોઈ શંકા પડવાનો પ્રશ્ન નથી. અભેદ અનુભવ છે ને, એટલે અભેદમાં શંકાની ગુંજાશ નથી, અવકાશ નથી એમાં. વિભાવથી ભિન્ન નિશંક જ્ઞાયક પણે નિશંક ભાષે છે, એમાં કોઈ શંકા છે
નહીં.
આ મિથ્યા દ્રષ્ટિને દેહમાં શંકા પડતી નથી કે હું દેહ સ્વરૂપે છું કે નહીં. રાગમાં એને શંકા પડતી નથી કે રાગ તે હું એવો અનુભવ થાય છે તો હું એવો છું કે નહીં. એવી એવી કેવી વિકટ પરિણતિ છે. નિશંક થઈને પ્રવર્તે છે, છે નહી છતાંય તે. અને રાગ છૂટતો જોવામાં આવે છે, દેહ છૂટતો જોવામાં આવે છે. કેટલાય ના દેહ છૂટેલા એને જોયા. એ છૂટકો જોવામાં આવે છે તો પણ એને પોતાના એકત્વ પરિણામમાં શંકા પડતી નથી. ત્યારે આ તો શાશ્વત અને વાસ્તવિક પોતાનું સ્વરૂપ છે, એનો પ્રત્યક્ષ ભેદ અનુભવ થાય પછી એમાં નિશંકતા કેવી હોય? કે વજ્રપાત થાય તો પણ એમાં શંકા પડે
નહીં.
એ નિર્જરાધિકારમાં વાત લીધી છે, સપ્તભાઈની વાત લીધી છે. ત્યાં સમ્યક દ્રષ્ટિ સપ્તભય રહિત હોય છે. નિશંક સતતમ સહજમ એમ કરીને સહજ પણ એટલો એ સતત નિશંક રહે છે, નિર્ભય રહે છે. જ્ઞાનમ સદા વિંદતિ એવું પદ છે છેલ્લું સાતેક કોષમાં. એ સદાય પોતાના જ્ઞાનને વેદતો હોવાથી, અનુભવતો હોવાથી વજ્રપાત થાય તો પણ એને શંકા પડતી. હું જ્ઞાન સ્વરૂપે છું કે દેહ સ્વરૂપે છું એવી શંકાને એને કોઈ અવકાશ રહેતો. બહુ જબરદસ્ત નિશંકતા છે. અહીંયા ધંધો વેપાર કરે ને 5-5 લાખ કમાઈ જાય ત્યાં એને હમુક ચડી જાય છે. મારે કોઈની હાળી બાર નથી. હાળી બાર તો ઘણા ને રાખવી પડે છે. આ બધા સરકારી માણસો બધા આવે ત્યાં ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ કરવા લાગે, સાહેબ 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 કરવા લાગી જાય. હોય ભલે એને ત્યાં એવડા તો પગારદાર હોય, 2-3 હજાર નો. એની પાછું સ્થાન ને માન જોતું હોય ને, જેને સ્થાન માન જોઈએ એને તો બીજા માન આપે એવી ગુલામી કરવી જ રહી. બીજો તો રસ્તો કઈક કઈક કોક કઈક કરશે, કોક કઈક કરશે. સદાય વિચારો, બહારમાં સંયોગો પાંગળા છે, અસ્થિર છે, અનિત્ય છે. એટલે અંદરમાં એક એના કાળજામાં ભયનો ઉંદરડો પેદા થાય છે. એનું કાળજું જ કોરતો હોય છે રાત ને દિવસ, રાત ને દિવસ કાળજું કોરે છે એનું ભયથી. એવી ભયની સ્થિતિમાં અત્યારે કહેવાતા સુખી માણસો એ સ્થિતિમાં બિચારા જયા છે. ક્યાંય કોઈને હક નથી,
નિર્ભય થઈ
જાય. એ વાત બિલકુલ નિશંક નિર્ભય, ગમે તે થાવ, 14 બ્રહ્માંડમાં ઉથલ પાથલ થાવ, ખાલી ગામમાં ઉલ્લડ થાવ એમ નહી, દેશમાં પંજાબમાં ઉલ્લડ થાવ એમ નહી, આખી દુનિયામાં ગમે તે થઈ જાવ, 14 બ્રહ્માંડમાં ઉથલ પાથલ થાવ. એને ક્યાં એની નાળ તૂટતી ભાળે તો પણ એને કાંઈ એની શાંતિ તૂટતા તૂટતી ખબર પડે કે આ નાડો તૂટે છે. કોઈ અંદરમાં ઉપદ્રવ ઉભો થયો, થયો એમાં થયો, મારામાં કઈ થતું એવી શાંતિ અંદરમાં, નિશંક શાંતિમાં એ છે. લીધું છે. આખું બ્રહ્માંડ ફરી જાય એમ, 14 બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ સ્વરૂપ અનુભવમાં સમ્યક દ્રષ્ટિને ધર્માત્માને નિશંકતા વર્તે છે. આ તો થોડુંક માંદગી વધે ત્યાં ગડબડ થઈ જાય, પરિણામનું કોઈ ઠેકાણું ન રહે. બારમાં બધું આખી જિંદગી કાંઈક કર્યું હોય ધર્મને નામે જતી, પણ જ્યાં શરીર સ્વસ્થ થઈ જાય ત્યારે હે મને જાણે કાંઈક થઈ ગયું એવું ભૂત સવાર થઈ જાય પરિણામ ઉપર, એટલે એના પછી પરિણામના કોઈ ઠેકાણા રહે નહીં. અહીંયા તો કહે છે કે આખું બ્રહ્માંડ ભલે ને ફરી જાય તો પણ સ્વરૂપ અનુભવમાં નિશંકતા વર્તે છે. અંદરની જે ધ્રુવધામમાંથી જ્ઞાન ધારાનો પ્રવાહ એલો આવે છે, ધોધ આવે છે વિતરાગતાનો, નિશંક છે. આ હું છું, આવો હું છું, એ આત્મપરિણીતિમાં મસ્ત છે જ્ઞાની. એને જગતમાં કોઈની દરકાર નથી. જુઓ ને શ્રીમદજી એવું બોલ્યા છે કે જેને મોક્ષે જોતો નથી એને તેને હે ઈશ્વર તું શું દેવાનો હતો, અમે તો હવે લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થયા છીએ. કેમ કે મોક્ષ લેવો એ વાત નથી, અમારું સ્વરૂપ જ પરિપૂર્ણ મુક્ત સ્વરૂપે છે, પછી લેવું શું ને દેવું શું કાંઈ નથી. એવા અમે આ કાળના બીજા શ્રીરામ છીએ, બીજા શ્રીરામ છીએ એમ. એટલે રામચંદ્રજી ગ્રહસ્થમાં હતા અને પુરુષોત્તમ પુરુષ પરમાત્મા કહેવાના, અમે આ કાળના બીજા શ્રીરામ છીએ. આમ હે જગતના પામર જીવો, વર્તમાનના આ મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને ગોતવા ક્યાં રખડો ને ક્યાં ફરો છો, એવું બધું બહુ મસ્તીમાં. એ આ પૂર્ણતાની મસ્તી છે કે આખું બ્રહ્માંડ ફરી જાય, અહીંયા પરિપૂર્ણ સ્વરૂપે છો, હવે એમાં કઈ કાંકરી ખરી હું. પણ આ હાર્ટ એટેક આવે તો, વેદનાની ભીંસ આવે તો કે અંદર જ્ઞાયક માંથી કઈ ખરતું નથી. અખંડ જ્ઞાયક એમને એમ નિશંકપણે વિદ્યમાનપણે પોતે પોતાને અનુભવમાં નિશંકપણે વેદે જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. ગમે તે રોગનો આ રામબાણ ઈલાજ છે. રામબાણ એટલે પાછો ન ફરે, ખાલી ન જાય એવો આ ઈલાજ છે. ગુરુદેવે તો આવી બધી વાતો બહુ જોરથી કરી છે, તોપના ગોળાની જેમ. આમે ગમે એ હોય ગઢ હોય તો એ મિથ્યાતના ગઢને ભૂકે ભૂકા ફૂરચા બોલાવી દે. કહે છે કે જ્ઞાયક ઉપર ચડીને ઉર્ધ રૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે. એ જ્યાં જ્ઞાયકમાં જ્ઞાયકની સવારી કરી ઉપર ચડીને બિરાજે છે, એમનો કઈ ઊંચે જ્યાં બેસે છે, ઉર્ધપણે બેસે છે, સમસ્ત જગતના પરિણામો અને સમસ્ત જગતના પુદ્ગળના ખોખાઓ બધા ચિત્ર વિચિત્ર પ્રકારના પર્યાયો ઉપર ચડીને એવી રીતે જોવે છે કે બધું નીચે રહે છે. એ તો એને વિવેક આવે છે, એને ક્યાં એને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી નથી. એને આસન જમાયું ધ્રુવમાં, ધ્રુવ ધામમાં આસન જમાયું, ધ્યાનનું આસન જમાયું. ધ્યાન પરિણતિ ધર્મ ધ્યાનની પરિણતિ ખસતી નથી. નિરંતર ધર્મ ધ્યાનમાં રહે છે, ધર્માત્મા નિરંતર ધર્મ ધ્યાનમાં હોય છે. જાગતા ઊંઘતા હાલતા ચાલતા ખાતા પીતા બોલતા હસતા રોતા ગમે તે પ્રસંગમાં તમે જુઓ એને, ગુસ્સામાં જુઓ તો એમ છે, શાંતિમાં જુઓ તો એમ છે, ગમે તે પ્રસંગમાં જોડાય. બારમાં ગમે તે પ્રસંગમાં જોડાયેલો દેખાય એમ લીધું છે. એ જ્ઞાયક ઉપર ચડીને ઉર્ધ્વ રૂપે બિરાજે છે, અને બીજે આ બધા નીચે રહે છે. જેમ નીચેના ને બરાબર જોઈ શકાય છે, જ્ઞાની નીચેના પરિણામોને, નીચેના પરિણામ વાળાઓને, એ બધાને બરાબર જોવે છે. ગમે તેવા સ્વભાવો આવે, પોતાને પણ નીચેના ગમે તેવા સ્વભાવો આવે, ક્યાં સુધી ના આવે? તીર્થંકર ગોત્ર બંધાય એવો સ્વભાવ આવે, તીર્થંકર ગોત્ર કર્મ બંધાય એવો સ્વભાવ આવે, તો પણ એ બધા નીચે વાળા બધા નીચે જ રહ્યા છે, ક્યાંય ઊંચે થતા. તીર્થંકર ગોત્ર બંધાય એવા કર્મનો નિમિત્તભૂત સ્વભાવ નાયક ભાવથી નીચે રહે છે. નીચે રહે છે શું? એ તો હેયના ખાનામાં જાય છે, એને તીર્થંકર ગોત્ર બંધાય છે. તીર્થંકર ગોત્ર ઉપાદેય કરીને શુભરાગ કરે સોળસ કારણ ભાવનાનો, એને કદી તીર્થંકર નામ ગોત્ર બંધાતો નથી. ગમે તેવા સ્વભાવ આવે અને ગમે તેવા સ્વભાવ વાળાઓ દેખાય, એ જોવે છે, એનું લેવલ જોવે છે કે આ બધું ગમે એ વ્રત નિયમ પાળે, આ બધે પણ દ્રવલિંગી હોય કોઈ, ગમે દ્રષ્ટિ ઓળખી લે છે દ્રવલિંગી છે. નીચે વાળો છે એને બરાબર જોઈ લે છે, ગમે એવા સ્વભાવ કરે છે તો શું થઈ ગયું છે? નીચે વાળો ઉર્ધ્વ ઉપર બેઠા છે, ઊંચે બિરાજમાન છે, ત્યાંથી બરાબર એને નજર પડે છે કે આ નીચે બેઠા છે. આનો પત્તો ખાઈ હું નથી આ વિષયમાં. અધ્યાત્મનો કોઈ વિષય એવો છે કે એમાં એ ગમે એવું ભણતર હોય શાસ્ત્રનું તો પત્તો ન ખાય, ને ગમે એવો ત્યાગ વૈરાગ ને સ્વભાવ દ્રવલિંગી પરિણામ કરી બેસે માટે પત્તો ખાય એમ છે
નહીં.
એની જે સ્પેસિફિક લાઈન છે, ખાસ એની જે લાઈન છે, એ લાઈન દોરીએ ચડે ત્યારે એનો વારો આવે. બાકી બધ ગમે આ ફરે નહીં. દુનિયાભરમાં દુનિયાભરની ક્રિયાઓમાં હતા મારે, એ ત્યાંનો ત્યાં છે. પહેલું ગુણ સ્થાને બદલતો નથી, એને એ સ્થિતિમાં એ રહી જાય છે. અને આમાં કલ્પના કોઈ કામ આવી એવી નથી, જરા કલ્પના એ ચડે વાસ્તવિકતા છોડીને ગ્રહિતમાં આવતો જાય. જ્ઞાયક ઉપર ચડીને ઉર્ધ્વ રૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે, ગમે તેવા સ્વભાવો આવે, તીર્થંકર ગોત્રના સ્વભાવ આવે પોતાને સમય દ્રષ્ટિએ, તો પણ તે નીચે જ રહે છે. પ્રકૃતિ છે, પ્રકૃતિ એવી ઊંચી પ્રકૃતિ, ઊંચામાં ઊંચી પુણ્ય પ્રકૃતિ, આથી કોઈ ઊંચી પ્રકૃતિ નથી. સ્વભાવની અસંખ્યાત ભેદવાળી પ્રકૃતિઓ છે, તીવ્ર મંદે કરીને જોવો તો. પણ એ સર્વોત્તમ તીવ્રતા, મંદતા અને જાતિ અપેક્ષામાં તીર્થંકર ગોત્ર સર્વોત્કૃષ્ટ શુભની પ્રકૃતિ છે. એ સર્વોત્કૃષ્ટ શુભની પ્રકૃતિ અહીંયા નીચી રહે છે, એ નીચે જ રહે છે, એ બુદ્ધિએ જોવે છે, એ ભાવને એ બુદ્ધિએ જોવે છે, એ કર્મ બંધનને ત્યાં એ બંધન જાણે છે, બંધનને મુક્તિનું સાધન જાણતા. પણ તીર્થંકર ગોત્ર બંધાય પછી અરિહંત તો થવાના જ ને, મુક્તિ એ જવાના જ ને, પણ એ તને બધું એમ લાગે છે કે તીર્થંકર ગોત્ર અને પછી મુક્તિ, એને તો પહેલા હાથમેથમાં છે. આયા પોતાનું સીધ પદ હાથમાં છે, કબજામાં છે, એને અરિહંત પદ તો તીર્થંકર ગોત્ર ને લઈને હવે આવવાનું જ ને, એ પ્રશ્ન એને નથી, એ વિસ્મય એને નથી. એને સિદ્ધ પદ હાથમાં છે, એને અરિહંત પદ હાથમાં નથી, સિદ્ધ પદ એના કબજામાં છે. એને હવે તીર્થંકર ગોત્ર બંધાશે માટે ત્યાંથી ફરીને અરિહંત ઉપર આવવું છે, એ વાત એને માટે ગણવાની રહેતી. એ રીતે પલાખાને લેખા મૂકતા નથી, એને તો એ નીચે જ રહે છે. દ્રવ દ્રષ્ટિવંતને આવું અદભુત જોર વર્તે, આખો જે પેરેગ્રાફ છે 567 નંબરનો, એ ધર્માત્માને અંદરના પરિણામ કેવા જોરવાળા હોય છે એનો આખો ચિતાર આવું અદભુત જોર વર્તે છે. આશ્ચર્યકારી પરિણમન છે. જે એને ઓળખે, ધર્માત્માને ઓળખે, એને આશ્ચર્ય થાય. ઓ હો હો, આવું મહા આશ્ચર્યકારી પરિણમન એનું વર્તે છે, આવું ઉજ્જવળ પરિણમન વર્તે છે, આવું જોરવાળું ને શક્તિમંત પરિણમન વર્તે છે. આ તો દુનિયાનું એક આશ્ચર્ય છે, જગતની અંદર આ એક આશ્ચર્ય છે. આવું ક્યાંય જોવા મળતું
જય હો.